ડાળા, તેના આપણે ચોથી ડાળનો સારાંશ ચાલે છે, પાનું 125 છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરીને સમ્યક ચારિત્ર પ્રગટ કરવું જોઈએ. 125 પાને છે પેરેગ્રાફમાં. હા, કદાચ કોઈ જુદી જુદી સારાંશ છે. ચોથી ડાળનો સારાંશ ચાલે છે કે સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરીને સમ્યક ચારિત્ર પ્રગટ કરવું જોઈએ. ત્યાં નીચે ફૂટનોટમાં છે કે અજ્ઞાનપૂર્વક ચારિત્ર સમ્યક કહેવાતું નથી, તેથી ચારિત્રનું આરાધન જ્ઞાન થયા પછી કહેલ છે. આત્માનો અનુભવ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નથી તો તેને ચારિત્ર હોઈ શકતું નથી. માટે સમ્યક જ્ઞાન પછી જ સમ્યક ચારિત્રનું આરાધન હોય છે. કારણ કે ક્રમ એવો છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, પહેલા શ્રદ્ધા જ્ઞાન હોય છે પછી ચારિત્ર હોય છે. તો સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરી સમ્યક ચારિત્ર પ્રગટ કરવું જોઈએ. ત્યાં સમ્યક ચારિત્રની ભૂમિકામાં જે કાંઈ રાગ રહે છે તે શ્રાવકને અણુવ્રત અને મુનિને મહાવ્રતના પ્રકારનો હોય છે, તેને સમ્યક દ્રષ્ટિ પુણ્ય માને જ પણ ધર્મ માનતા નથી. સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયા પછી પાંચમે ગુણસ્થાને એને જે અણુવ્રતના વિકલ્પ છે અને મુનિ દશામાં જે વિકલ્પ હોય છે તેને મહાવ્રત કહેવાય છે. પણ તે બે શું છે, ચારિત્રનો ગુણ છે કે ચારિત્રનો દોષ છે? અણુવ્રત મહાવ્રત એ શું સૂચવે છે? ચારિત્રનો દોષ સૂચવે છે કે ચારિત્ર એટલું અધૂરું છે. ચારિત્ર અધૂરું છે ત્યારે તો આવો વિકલ્પ ઉઠો છે. ઘણાને એમ થાય છે મહાવ્રત એટલે તો કેવું સારું, ઘણું કામ કરતા હશે. અરે ભાઈ, એ તો ઉલટાનું ચારિત્રમાં દોષ કમજોરી દેખાડે કે ચારિત્ર પૂર્ણ નથી થયું, ત્યારે તો આવો વિકલ્પ ઉઠે છે. જો વિકલ્પ ન ઉઠતો તો શ્રેણી માંડીને ક્યાંય પણ વિતરાગતા પ્રગટ કરી લે. જગતને રાગની મહત્તા આવે છે, એ રાગ એ અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતા મનુષ્ય પર્યાય પામે છે. કારણ કે આરાધના ચાલુ જ છે. સ્વર્ગમાં પણ સમ્યક દર્શન છે, આરાધના ચાલુ છે. પછી મુનિપદ પ્રગટ કરી મોક્ષ પામે છે. મનુષ્ય પર્યાય પામે છે, મુનિપદ લે છે અને મોક્ષ પામે છે. માટે સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક ચારિત્રનું પાલન કરવું તે દરેક આત્મહિતેશી જીવનું કર્તવ્ય છે. જેણે આત્માનું હિત કરવું છે, આત્માનું ભલું કરવું છે, સુખને જેણે પ્રાપ્ત કરવું છે તેણે શું કરવું? સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક ચારિત્રનું પાલન કરવું, એ ક્રમ છે. નિશ્ચય સમ્યક ચારિત્ર તે જ ખરું ચારિત્ર છે એમ શ્રદ્ધા કરવી. પ્રથમ ચારિત્ર ન આવે પણ ચારિત્ર સાચું કોને કહેવાયની શ્રદ્ધા તો કરે. પેલા ઘણા આપણને જેમ બહારમાં પણ કોઈ વસ્તુ આપણે મેળવી ન શકીએ પણ વસ્તુ કેવી છે તેનો આપણે ખ્યાલ તો કરીએ છીએ, નિર્ણય તો કરીએ છીએ ને, એમ ચારિત્ર દશા કોને કહેવાય, મુનિ દશા સાચી કોને કહેવાય, શ્રાવકપણું કોને કહેવાય એનો નિર્ણય તો કરે પેલા. તો કે નિશ્ચય સમ્યક ચારિત્ર તે જ સાચું ચારિત્ર છે એમ શ્રદ્ધા કરવી, અને તે ભૂમિકામાં જે શ્રાવક અને મુનિના વ્રતના વિકલ્પ ઉઠે છે તે ખરું ચારિત્ર નથી પણ એ તો રાગ છે, ચારિત્રની અશુદ્ધ વિકારી એ પર્યાય છે. તો એ તો ખરું ચારિત્ર નથી પણ ચારિત્રમાં થતો દોષ છે, ચારિત્રનો ડાઘ છે. પણ તે ભૂમિકામાં તેવો રાગ આવ્યા વિના રહેતો નથી. એ હોવા છતાં કોઈ કે તો શું કામ આવે છે, કારણ કે એટલો પુરુષાર્થ ઉપડતો નથી એટલે એવો રાગ આવ્યા વિના રહેતો નથી. અને તે સમયે ચારિત્રમાં એવા પ્રકારનો રાગ નિમિત્ત હોય તેને સહચર ગણીને વ્યવહાર સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે. શું શીખડાયું આમાં આપણને? કે પહેલા સાચો નિર્ણય કરજે. કોઈ પ્રકારનો શુભ ભાવ, અણુવ્રતનો કે મહાવ્રતનો, કોઈ પણ શુભ ભાવ ચારિત્ર નથી પણ ચારિત્રનો દોષ છે, ચારિત્રની ખામી છે. ખરેખર ચારિત્ર સ્વભાવના આશ્રય સ્થિરતા લીનતા જે થાય છે તે ચારિત્ર છે. પણ એ ભૂમિકામાં શ્રાવક ને મુનિની ભૂમિકામાં પુરુષાર્થ પૂરો નથી ઉપડતો તો આવા વિકલ્પો હોય છે. તો તેને વ્યવહારથી સાથે હોય છે એટલે વ્યવહારથી વ્યવહાર સમ્યક ચારિત્ર એમ કહેવામાં આવે છે નહીં. વ્યવહાર સમ્યક ચારિત્ર ને ખરું સમ્યક ચારિત્ર માનવાની શ્રદ્ધા છોડવી જોઈએ. અત્યાર સુધી માની લઈએ, નિશ્ચય તો પ્રગટ થયો ન હોય અને વ્યવહારના વિકલ્પ ને સાચું ચારિત્ર આપણે માની લઈએ છીએ, તે શ્રદ્ધા છોડવી જોઈએ. હવે ચોથી ડાળમાં જે શબ્દો આવ્યા છે તેનો અર્થ ને ભેદ પેલા દેખાડે છે. એના ક્યાં ક્યાં ભેદ છે? કાળ, કાળના કેટલા ભેદ છે? બે ભેદ છે, નિશ્ચય કાળ અને વ્યવહાર કાળ. નિશ્ચય કાળ કોને કહે છે? કાલાણું કાળ દ્રવ્ય ને નિશ્ચય કાળ કહે છે. અને આ સમય, ઘડી, પળ જે અવર્સ એ બધાને શું કહેવાય છે? વ્યવહાર કાળ કહેવામાં આવે છે. અથવા તો કાળ ત્રણ પ્રકારના, પાસ્ટ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર, ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ, એમ પણ ત્રણ લેવાય છે. અને કાળ નિશ્ચય અને વ્યવહાર એમ પણ લખાય છે. કાળ દ્રવ્ય ઇટ સેલ્ફ ઇઝ એ નિશ્ચય કાળ છે. અને એના જે ભેદ પર્યાયો પડે છે કે કલાક છે, દિવસ છે, મહિનો છે, વર્ષ છે, એ બધું તેને વ્યવહાર કાળ કહેવાય છે. ચારિત્ર, ચારિત્ર એટલે શું? ચરવું. ચારિત્ર એટલે ચરવું, રમવું, લીન થવું, એકાગ્ર થવું. તો મોક્ષ ઓભ રહિત આત્માના શુદ્ધ પરિણામ, મોક્ષ ઓભ રહિત, મોહ પણ ન હોય અને ક્ષોભ ચંચળતા ન હોય એના રહિત આત્માના શુદ્ધ પરિણામને ચારિત્ર કહે છે. અને એ બે પ્રકાર, ભાવલિંગી શ્રાવક પદ અને ભાવલિંગી મુનિ પદ, બે પ્રકાર એમાં હોય છે. કેવા હોય છે ચારિત્રમાં? ભાવલિંગી, બાહ્યલિંગ ખાલી નહીં પણ અંદરમાં ભાવલિંગ અને બહારમાં ભાવલિંગ રૂપ શ્રાવક પદ અને ભાવલિંગ મુનિપદ, એ બે પ્રકારો છે. જ્ઞાનના દોષ, જ્ઞાનના ત્રણ પ્રકારના દોષ છે. સંશય, સંશય એટલે ડાઉટ, વિપર્ય એટલે વિપરીતતા, સાવ ટોટલી ઓપોઝિટ હોય, અને અનધ્યવસ્થા એટલે અચોક્કસતા, અનડિસિસિવ કે ડિસિઝન ન લે, કાંઈ પણ ખબર ન પડે, દેર મે બી સમથિંગ, કાંઈ પણ હશે ભાઈ. અને ઓલું સંશયમાં શું છે? પરસ્પર વિરુદ્ધ બે માને ધર્મો, એક કે રાગથી ધર્મ થાય તો કે હા, ને એક કે વિતરાગતાથી ધર્મ થાય તો બે ને હા કરે, એનું નામ સંશય. એ ત્રણ શું છે? જ્ઞાનના દોષ છે. જ્યાં સુધી આવવામાં ઉભો હશે ત્યાં સુધી સમ્ય જ્ઞાન એને થવાનું નથી. ચોક્કસ જ્ઞાન કરવું પડશે, સત્ય શું છે તે સુધી એને પહોંચવું પડશે. પછી દિશા, દિશા એટલે ડાયરેક્શન, સાઈડ કે નહીં, ડાયરેક્શન, પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ, એ ચાર તો માને છે. પછી ચાર ખૂણા માનો કે ને તમારે, ઇંગ્લિશમાં નહીં, ચાર ખૂણા નો હોય એ બધાને કહેવાય કે નહીં? એટલે અહીંયા આમાં તો સ્પેશિયલી નામ છે જે, એટલે નામ આપ્યા છે આપણે. આઈ થિંક વાત થઈ છે ઈશાન, ઈશાન એટલે કઈ આવે? નોર્થ ઈસ્ટ, નોર્થ ઈસ્ટ ને ઈશાન કે. પછી વાયવ્ય ને શું કે? ઈસ્ટ સાઉથ, સાઉથ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ એને વાયવ્ય. પછી નૈઋત્ય ને કોણ? સાઉથ વે, અને અગ્નિ કોણ? ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. ફરીથી આમાં એક થોડો ક્રમ નથી, પેલા ઈશાન હોય, પછી અગ્નિ હોય, નૈઋત્ય અને વાયવ્ય. ઈશાન એટલે કયું છે? નોર્થ અને ઈસ્ટ વચ્ચેનું ઈશાન. પછી સાઉથ ઈસ્ટ એનું નામ શું કહેવાય? અગ્નિ કહેવાય. જે સાઉથ ઈસ્ટ હોય એનું નામ શું કહેવાય? અગ્નિ કહેવાય. પછી સાઉથ વેસ્ટ એનું નામ નૈઋત્ય કહેવાય. અને વાયવ્ય એટલે નોર્થ વેસ્ટ, નોર્થ વેસ્ટ ને શું કહેવાય? વાયવ્ય. આ ત્રણ ચાર ના નામ છે એ પ્રકાર. પછી ઉર્ધ્વ ને અધો, એ કઈ તરફ આવ્યું? ઉપર ને નીચે. ઉર્ધ્વ એટલે ઊંચું, અધો એટલે ડાઉનવર્ડ, એ પ્રકારની દસ દિશા છે. પછી પર્વ ચતુષ્ટય, પર્વ ચતુષ્ટય એટલે આપણે પ્રશ્ન પૂછ્યો હતો ક્યાં ક્યાં ચાર પર્વો છે? બે આઠમ ને બે ચૌદસ, મહિનામાં કેટલી વાર આવે? બે આઠમ ને બે ચૌદસ. અને આઈ થિંક હવે તો બધાને એટલું તો યાદ રહેવું જ જોઈએ, લીલોત્રી નહીં ખાવાનું અને ક્યારે આવે પંચાંગ જોતા શીખી જાય, એમાં કઈ અઘરું કોઈ નથી. હવે મુનિ ની વ્યાખ્યા કરે છે. સમસ્ત વ્યાપાર થી વિરક્ત, ચાર પ્રકારની આરાધનામાં તલ્લીન, નિર્ગંધ અને નિર્મો એવા સર્વ સાધુ હોય છે. આપણે આ વાત પંચ પરમેશ્વરીમાં સાથે લીધી હતી. समस्त व्यापार थी विमुक्त हो। मुनिराज कोई भी माथे काम न ले कि ना तमारे तो अहिया दरोज एक कलाक प्रवचन व्याख्यान आपवुज पड़से, तमारे आ पाठशाला चलावीज पड़से, आ मंदिर बंधाय छे एनु तमारे बीजू काई ने संसार नु काम नथी कहता, पण धर्म नु तो काम करवू जोईए के नहीं, एवी तो जवाबदारी लेवी जोईए के नहीं, एमां हुं खोटो छे? હા તો આવું મુનિરાજે પણ કઈક હેલ્પ તો કરવી જોઈએ કે ને? એમને એમ કઈ ધર્મ ની પ્રભાવના નહીતર કેવી રીતે થશે? મુનિરાજ જો એકલા પોતાનું કરવા માંડે તો શાસન નું તો કોણ ધ્યાન રાખશે? તો કે ઈ મુનિરાજ નું કર્તવ્ય નથી, મુનિરાજ તો પોતાના આત્માની આરાધનામાં એટલા વધી ગયા હોય કે એ પ્રકારનો વિકલ્પ હોતો નથી। વિકલ્પ હોય તો શાસ્ત્ર કેવું રચી લે, પણ કોઈ માથે જેને કે ને ડ્યુટી માથે કોઈ રિસ્પોન્સિબિલિટી એ કોઈ દી માથે ન લે। એક પણ રિસ્પોન્સિબિલિટી માથે લે તો શું થાય? કેટલા વિકલ્પો રે? આ મંદિર બનાવવું એવું જો લીધું, પછી કડીઓ ન આવે તો મુનિરાજ ક્યાં ગોતવા જાય કડિયા? જો આ બહુ સમજવા જેવું છે। અત્યારના કાળમાં ઘણા એમ કે આ કોણ બનાવે, કે આ મુનિ બનાવે છે, કે આ સાધુ બનાવે છે, એ સાધુનું કોઈ કર્તવ્ય જ નથી। અને મંદિર બનાવવામાં કેટલી હિંસાનું નિમિત્ત પણ થાય, તો એવી હિંસામાં મુનિરાજ ને તો 99 કોટી હિંસાનો ત્યાગ હોય છે ને। મંદિર બંધામ પેલા પાયો ખોદવામાં જ હિંસા થાય, એવી હિંસા શ્રાવકની ભૂમિકામાં હોય પણ મુનિરાજની ભૂમિકામાં ન હોય। હવે શાસ્ત્ર લખવું એની પણ જેના માથે જવાબદારી, લેખા પછી કોકને સોંપવું એ પણ નથી, એમાં આવું બધું માથે લે એવું તો કોઈ કાળે હોતું નથી। સમસ્ત વ્યાપારથી કોઈ માટે રિસ્પોન્સિબિલિટી જવાબદારી એ મુનિરાજને હોતી નથી। ચાર પ્રકારની આરાધનામાં તલ્લીન એકાગ્ર। હવે ખરેખર વિચાર કરીએ તો મુનિરાજ એવી આત્માની આરાધનામાં તલ્લીન હોય છે કે બહાર શું બને છે એ પણ દિવસોના મહિના સુધી એમને ખ્યાલમાં હોતું નથી। નિર્ગ્રંથ છે, ચાર પ્રકાર જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ, જ્ઞાન દર્શન ચારિત્ર ને વીર્ય, કોઈ પણ ચાર લઈ શકો, એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ એ પ્રકારની કોઈ ચાર આરાધના હોઈ શકે। અને કેવા છે? નિર્ગ્રંથ। મુનિરાજ કેવા નિર્ગ્રંથ હોય, અંતરમાં કે બાહ્યમાં? અંતરમાં કે બાહ્યમાં? બાહ્યમાં તો હોય કે ને બધું જ, અંતર બાહ્ય બંને નિર્ગ્રંથ દશા। અંતરમાં રાગ છૂટી ગયો છે તો બહારમાં વસ્તુ પણ છૂટી, ક્યારે થઈશું? બાહ્યાંતર નિર્ગ્રંથ, આ મુનિ દશાનું સ્વરૂપ શ્રીમદજી આપણને સમજાવ્યું છે। અપૂર્વ અવસરમાં શું સમજાવ્યું કે સાચા મુનિરાજ કેવા હોય છે? અંતરમાં તો નિર્ગ્રંથ છે, બહારમાં પણ નિર્ગ્રંથ દશા હોય છે। નિર્મોહ, કોઈના પ્રત્યે મોહ હોય કે નહીં? સમાચાર પૂછે નહીં, મારા સંસારી ભાઈ પિતા મેન શું કરે છે એમ ન પૂછે, હોય કે નહીં? ભલે મારા નહીં અત્યારે સંસારી એવું તો પૂછે કે નહીં? આપણે એવી કોઈ વાત નથી, આ તો એક આપણને સાચો ખ્યાલ આવે, સાધુ પણું સાચું કોને જે પૂછતા એ ખ્યાલ આવી જાય, આવી સાધુ દશા હોય નહીં। અને આ તો ઘણી વાર આ તો દુઃખ થાય આપણને, કોઈની દીક્ષા લેવાની હોય તો પેલા શું કરે કે જેટલા જે હોય ખાવા પીવાની મોજ મજા પિક્ચર જોઈ લે પછી નહીં જોવા મળે। જો આવી એક આ રિયલી તમને દુઃખ એટલા માટે થાય કે જેને છોડું છે એની હજી એટલી મમતા તો રહે છે કે બટલું મોજ મજા ખાવા પીવાનું બધું કર્યું પછી તો મળવાનું, એના માટે કરવું છે આપણે? પરાણે દબાવીને કરવાનું છે ઈચ્છા કે સહજપણે એની વૃત્તિ હોય જ નહીં, એવી દશા હોવી જોઈએ તો નિર્મોહ દશા હોય છે। શત્રુ મિત્ર કોઈ પણ આવે તો કેવી દશા હોય છે? સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ, જો જીવિત કે મરણે નહીં ન્યૂન્યાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવજો, એવી દશા નિર્મો દશા હોય છે। એવા સાધુ કેટલા હોય છે? સર્વ સાધુ એવા હોય છે, તે નિશ્ચય સમ્યક દર્શન સહિત વિરાગી થઈને, આ શેની વ્યાખ્યા હવે શેમાંથી લે છે? મોક્ષ માર્ગ પ્રકાશકમાં આ વ્યાખ્યા હોય છે કે પેલું મુનિ દશા થવા માટે સૌથી પહેલું શું કન્ડિશન જોવે જરૂરિયાત? નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન થઈને થયા પછી વિરાગી થાય, ગ્રસ્તપણાથી એમને રાગ છૂટી જાય છે. વિરાગી થઈને સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને ઉપર આવ્યું નિર્ગ્રંથ. અંતર બાહ્ય બધા પરિગ્રહનો ત્યાગ કરીને શું કરે છે? મુનિધર્મની વ્યાખ્યા શું છે? મુનિધર્મ કોને કહેવાય? શુદ્ધોપયોગ રૂપ મુનિધર્મ અંગીકાર કરીને. નગ્ન થવું એ મુનિધર્મ છે, 28 મૂળનું પાળવા એ મુનિધર્મ છે. સાચું મુનિધર્મની વ્યાખ્યા શું છે? એનું લક્ષણ શું છે? શુદ્ધોપયોગ રૂપ મુનિધર્મ અંગીકાર કરીને. વિકલ્પ રૂપ મુનિધર્મ નથી, ત્યારે હોય ભલે, પણ મુનિધર્મ સાચું ક્યાં વર્તે છે? શુદ્ધોપયોગ રૂપ મુનિધર્મ અંગીકાર કરીને અંતરંગમાં શુદ્ધોપયોગ રૂપ દ્વારા પોતાના આત્માનો અનુભવ કરે છે. મુનિરાજ શું કરતા આપદી? કે શુદ્ધોપયોગ દ્વારા પોતાના આત્માનો અનુભવ નિરંતર કરે છે. પદ્રમાં અહમ બુદ્ધિ કરતા નથી. શરીર હોય તો પણ શરીરમાં મમતા હોતી નથી. સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ કરી. શું હોય છે પછી બાજુમાં? માત્ર દેહ. કેટલી વસ્તુ હોય છે? માત્ર દેહ. તે સેના માટે હોય છે? સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો. કોઈ પણ પરદ્રવ્ય પ્રત્યે અહમ બુદ્ધિ નથી. નજીકનું શરીર પ્રત્યે પણ અહમ બુદ્ધિ હવે હોતી નથી. જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાના માને છે. પરભાવોમાં મમત્વ કરતા નથી. હવે અહમપણું કોને પોતાનું માને છે? મારો આત્મા. મારા આત્માનો જ્ઞાન દર્શન શ્રદ્ધા ચારિત્ર એ જે સ્વભાવ છે તેને જ પોતાનો માને છે. પરભાવોમાં મમત્વ કરતા નથી. અપુરોષમાં એ રીતે મુનિ દશાનું બહુ સુંદર વર્ણન કર્યું છે. કોઈ પણ બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. વંદે ચક્રી તથાપિ ન મળે માનજો. દેહ જાય પણ માયા થાય ન. એક રોમમાં શરીરની મમતા ન થાય. લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં. સરસ અન્ને મનને નહીં પ્રસન્નતા. ચક્રવર્તીને ઘેર આહારદાન થયું હોય, મોટા રાજાને ઘેર થયું હોય, પ્રસન્નતા ન થાય. અરે આજ તો ખાવાની મજા પડી ગઈ, સુંદર આહાર હતો. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની. શું ફરક છે એમાં? સર્વે માયના પૂતગલ એક સ્વભાવ. આવી મુનિ દશા છે, અને આવી મુનિ દશા હોય તો એને સ્થાન ક્યાં મળે છે? પરમેષ્ઠી પદમાં. એમને એમ કઈ કપડા કાઢી નાખે કઈ પરમેષ્ઠી પદમાં ન ભળાય. જે પદને આપણે એક સામાન્ય રીતે કોઈ પણ જૈન નમસ્કાર કરતો હોય, જે પદને આપણે પણ કરીએ ને કોઈ પણ જૈન જે કરતો હોય, પદ કેવું હશે? કપડા કાઢી નાખે એટલે સાધુ થઈ ગયા, મોર પીછી કમંડલ લીધી એટલે થઈ ગયા, કે આવી દશા એને પ્રગટ થવી જોઈએ. તો પોતાના જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાના માને જ પરભાવમાં મમત્વ કરતા નથી. કોઈને ઈષ્ટ અનિષ્ટ માની તેમાં રાગદ્વેષ કરતા નથી. કોઈને પણ ભક્તિ કોઈ કરતો હોય તો પણ એમાં ઈષ્ટ નથી. કોઈ આવીને ઉપસર્ગ કરે તો પણ અનિષ્ટ નથી. આવું બનતું હશે? આવી મુનિદશા બનતી હશે? હવે ઓલા ધગધગતા લોઢાના આભૂષણ પહેરાય તમે કે અમારે શાંત ઉભા રહેવું, માથે ચડી જાય ને, ઉલટાનું વધારે કરશે કે નહીં? કોઈ વાઘ સિંહ આવીને ખાઈ જાય. ગસ્સુકુમાલ મુનિરાજને શું કર્યું હતું? માથે સગડી કરી હતી. સુકૌશલ મુનિરાજને શું કર્યું હતું? શિયાળ આવીને ખાઈ જાય છે. આવું બધું બન્યું હશે કે ખાલી કહેવા માટે, આપણને ડરાવવા માટે કઈ એવી રીતે? અરે ભાઈ તને ખ્યાલ નથી, હજારો મુનિરાજને તલને જેમ ઘાણીમાં પીલે એમ પીલી પણ નાખ્યા હતા, છતાં પોતાની સાધના છોડીને. એ પોતાની દશાનું બળ આવું ક્યાંથી લઈ આવ્યા હશે? કે આ કોઈ પણ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, એવી દશા ક્યાંથી લાવ્યા? સ્વભાવનું અંદરમાં એવું જોર છે કે બહારમાં શું ઉપસર્ગ થઈ ગયો છે, શું પરિસર થઈ રહ્યો છે એ તરફ લક્ષ પણ હોતું નથી એવી મુનિદશા, ત્યારે તો આપણે કહીએ છીએ ને ધન્ય મુનિદશા. મુનિદશા એટલે કેવળ જ્ઞાન ની તળેટી. વાંચ્યું છે કે નથી વાંચ્યું? જેમ કોઈ પણ પર્વત ઉપર જવા માટે આપણે ક્યાં પહોંચવું પડે છે? તળેટી પહોંચવું પડે છે ને. તળેટી શું કે બેઝ કેમ્પ. એમ આ કેવળ જ્ઞાન રૂપી પર્વત ઉપર જવું છે, મોક્ષ રૂપી જવું છે, તે મુનિદશા એ શું છે? કેવળ જ્ઞાન ની તળેટી. જેને તો હાલતા ચાલતા, અરે ગણધર દેવ જેને નમસ્કાર કરે એ કોઈ નાનું જેવું પદ હશે? ગણધર દેવ જયારે બાર અંગ ની રચના કરે ત્યારે પેલું પદ શું લખે? હણમો લોયે સવ અરિયંતાણમ, હણમો લોયે સવ સિદ્ધાણમ, હણમો લોયે સવ આયરિયાણમ, હણમો લોયે સવ ઉવજાયણમ, હણમો લોયે સવ સાહુણમ. હે સંત, તારા ચરણ માં અમારો નમસ્કાર. ગણધર દેવ જેને નમસ્કાર કરે એ પદ કોઈ ભાઈ વેશ બદલવાથી આવતો નથી. શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર પલટવાથી આવે છે, ખાલી વેશ પલટવાથી આવતો નથી. તો ક્યાંય પણ રાગ દ્વેષ કરતા નથી. હિંસાદી અશુભ ઉપયોગનું તો તેમને અસ્તિત્વ જ મટી ગયું હોય છે. હિંસા ચોરી આદિ અશુભ ભાવ એમને કેવા થઈ ગયા છે? ઝીરો. અસ્તિત્વ જ એનું, અશુભ ભાવ તો એમના જીવનમાં રહ્યું જ નથી. અનેક વાર સાતમા ગુણસ્થાનના નિરવિકલ્પ આનંદમાં લીન થાય છે. ઝૂલે ઝૂલતા હોઈએ છીએ એમ મુનિરાજ છઠ્ઠે સાતમા ગુણસ્થાનના હિંડોળે ઝૂલતા કેવી દશા હશે? માણસ હોના મુશ્કેલ હે સાધુ કહાં સે હોય. સાધુ હુઆ તો સિદ્ધ હુઆ કરણી રહીન ન કો. એક વાર પૂજ્ય ગુરુદેવસિંહ તલાસરી, કદાચ કોઈ ગામ તો નહીં સાંભળ્યું હોય, ચીખલી થી ને એ બધે આગળ જતા, સુરત થી આગળ થી બોમ્બે તરફ જતા એક આવે છે તલાસરી, એ બાજુ બપોરના સમય હતો, એકદમ ઝાડવા ગીચ ઝાડવા જેવું વન જેવું દ્રશ્ય હતું. ગુરુદેવસિંહ ચાલ્યા જતા એકદમ ભાવના જાગી કે ઓહો, આવા વન જંગલમાં ક્યાંક મુનિરાજ આવે પધારે, તમે શું કરીએ? સાક્ષાંગ દંડવત પ્રણામ કરીએ. આ કાળમાં આવા મુનિરાજ ના દર્શન પણ દુર્લભ થઈ ગયા. મુનિરાજ નું સ્વરૂપ શું, મુનિરાજ કેવા હોય એની વાત પણ કાને પડવી રહી ગઈ છે. દર્શન તો દુર્લભ થઈ ગયા, પણ એવી ભાવના જાગી કે અત્યારના આવી રીતે ક્યાંય આકાશમાંથી રુદ્ધિધારી મુનિરાજ, ચારણ રુદ્ધિધારી કોઈ મુનિરાજ આવે અને અમે એમના ચરણમાં ક્યારે સાક્ષાંગ દંડવત પ્રણામ કરીએ એવી ભાવના જાગી હતી. પણ શું થાય, આ કાળનો આપણે એટલા પુણ્યહીન છીએ કે પ્રત્યક્ષ મુનિરાજ જાણે સાક્ષાત હાલતા ચાલતા સિદ્ધ હોય, સ્વરૂપમાં એવા જામી જતા હોય છે કે હરણિયા એકવાર ભૂલા પડતી જાય કે આ પથ્થર છે કે જીવતા માણસ છે. પોતાનું શરીર આવીને ખંજવાળે એવી તો જેમની સ્થિરતા થઈ ગઈ. મન વચન કાય ત્રણેયના યોગ કેવા સ્થિર થઈ ગયા છે? અંદરમાં એવા જામી જાય, જેમ દૂધ જામી જાય ને દહીં બને તો શું થાય છે? ઘટ્ટ બને છે ને, અને પાણી છૂટું પડે છે. એમ આ સ્વરૂપમાં એવા ઘટ્ટ જામી ગયા છે કે બીજા વિકારો તો એવા છૂટી ગયા છે કે જાણે હવે લીધું કે લેશે. સ્વરૂપનું એવી સ્થિરતા જામી છે, કેવળના લીધું કે લેશે એવી દશા હોય છે. કે છે અનેક વાર દિવસના સાતમા ગુણસ્થાનમાં નિરિકલ આનંદમાં લીન થાય છે. જ્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે ત્યારે 28 મૂળ ગુણને કેવા પાડે છે? અખંડિતપણે દોષ પાડ્યા વગર, ખંડ કર્યા વગર એ પોતે મુનિરાજ 28 મૂળ ગુણને પાડે છે. પાડવાના શું વિકલ્પ આવે છે? આકાશમાં ટ્રાવેલિંગ કરે એવું હોય શકે, અવધિ જ્ઞાન હોય પણ ખરું ના પણ હોય, પણ એક ચારણ રુદ્ધિ એટલે આકાશગામીની હોય છે વિદ્યા, કે આકાશમાં પોતે ચાલી શકે એવી એમની વિદ્યા રુદ્ધિ પ્રગટ થયો. એટલે આ કાળમાં તો નથી, પેલા કાળમાં હતા, પેલા આચાર્ય દેવના ને એના વખતમાં હતા. કુનકુન આચાર્ય દેવને ચાર આંગળ હતી. સીના ભાવમાં જેમ મહાવીર ભગવાનને બે ચારણ રુદ્ધિધારી ઉપદેશ દેવા આવે છે ને, એટલે પેલાના તો ચોથા કાળમાં હતા અને પંચમ કાળની શરૂઆતમાં પણ આવું હતું, યા તો આ કાળમાં અત્યારના હવે એવા કોઈ મુનિરાજ તો છે જ ને. વિદ્યા તો નહીં પણ સ્વરૂપ ના અનુભવી અને ચારિત્રવંત એવા મુનિરાજ તો નથી, પણ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માના પણ દર્શન તો દુર્લભ થઈ પડ્યા છે. ચારણ એટલે એટલે એવી રીતે ઉડવાની વિદ્યા, ચારણ રુદ્ધિધારી, ચારણ બારોટની જે કે એવી એવું નથી. તેમને ત્રણ કસાયના અભાવરૂપ નિશ્ચય સમ્યક ચારિત્ર હોય, ત્રણ કસાયનો અભાવ થઈને નિશ્ચય ચારિત્ર છે, તથા ત્રણેય કાળે ભાવલિંગી મુનિને નગ્ન દિગંબર દશા હોય તેમાં ક્યારેક અપવાદ હોય છે. તો શું લખ્યું છે? ક્યારે પણ એમાં અપવાદ હોતો નથી, કે ના ભાઈ પંચમ આરો છે અત્યારના આપણને એવું પડાતું નથી એટલે છૂટ લઈ લેવીને. ગુરુદેવસિંહ બહુ સરસ દ્રષ્ટાંત એમાં આવતા, શીરો કોઈને બનાવવો હોય તેમાં શું થાય, બહુ મોંઘો પડે ને, શું કે ડાલડા વાપરે પણ એ મોંઘું પડે, ન મળતું હોય તો શું કરે, પાણીમાં શેકીને પછી કરવું ને, લોપરી પણ નહીં થાય. ઘી ને લોટમાં શેકતા ઘી તો ઘણું જોવે કે નહીં, તો પછી પેલા ઘી નાખું છે એની બદલે પાછળ નાખશું, અને પેલા પાછળથી પાણી નાખું છે એની બદલે પેલા ગોળ નું પાણી નાખે, શું થશે? લોપરી પણ નહીં થાય, તારો ઘી પણ જશે, ગોળ પણ જશે ને લોટ પણ જશે. એમ પછી કરું છે એની બદલે પેલા કરશું, ચાલે કે નહીં? છૂટ તો મળવી જોઈએ કે નહીં? આમાં ક્યારે પણ અપવાદ હોતો નથી. ખાવાનું ન મળે તો શું કરીએ છીએ? આપણે ઝેર ખાવા માંડીએ છીએ, ધૂળ ખાવા માંડીએ, કાદવ ખાવા માંડીએ, કેમ નથી ખાતા? એમાં અપવાદ નથી લેતા, છૂટ નથી લેતા એમાં. એમ કે છે કે જ્યાં આવી અંતરમાં ત્રણ કસાયનો અભાવ થયો તો બાયમાં નગ્ન દિગંબર દશા હોય છે તેમાં ક્યારે અપવાદ હોતો નથી. કોઈ કાળમાં કે કોઈ ક્ષેત્રમાં અપવાદ હોય નહીં, માટે વસ્ત્રાદિ સહિત મુનિ ક્યારે પણ હોતા નથી. એ મુનિની વાત કરી. પછી વી કથા, સ્ત્રી કથા, ભોજન કથા, દેશ કથા ને રાજ્ય, એ ચારની અશુભ ભાવરૂપ કથા તે વી કથા છે. ચાર પ્રકારની કથા વાત પોતે વાંચે, સાંભળે, બીજાને સંભળાવે, એ બધું જ વી કથામાં ચાલ્યું આ જાય છે. શ્રાવકના વ્રત, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષા વ્રત, એ બાર પ્રકારના વ્રત છે. ત્રણ પ્રકારના રોગ, રોગ કેટલા પ્રકારના? ત્રણ કે બીજા આ તો ક્યાં છે, રોગ તો ઘણા છે ને. અહીંયા કે છે જન્મ જરા ને મરણ એ ખરેખર રોગ છે, આત્મભ્રાંતિ એ મોટામાં મોટો રોગ છે. હિંસા, ખરેખર રાગાદી ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે, અને તે રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. આ તો આપણે ઘણી વાર લઈ લીધું છે. કોઈ પણ રાગ, શુભ કે અશુભ રાગ ઉત્પન્ન થયો તેનું નામ જ હિંસા છે. આપણે માન્ય જૈન ધર્મ કેવો છે? અહિંસા પ્રધાન છે ને, અહિંસા પરમો ધર્મ બોલીએ છે તો બહુ, પણ કોને કેવી હિંસા ને કોને કેવી અહિંસા એ કોઈ દી ખ્યાલમાં આવતું નથી. રાગની ઉત્પત્તિ સ્વભાવથી વિરુદ્ધ, વિતરાગતાથી વિરુદ્ધ એવા રાગની ઉત્પત્તિ તેનું નામ હિંસા છે, અને તે રાગાદી ભાવની ઉત્પત્તિ ન થવી તેનું નામ અહિંસા છે. અને એ સંકલ્પી, આરંભી, ઉદ્યોગીની અને વિરોધીની, એ ચાર અથવા દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા એ બે પ્રકારે હિંસા છે. સંકલ્પી, નિર્ણય કરીને કોઈને મારવો છે, કોઈને હેરાન કરવો છે એવું કરીને જે કરે હિંસા તેનું નામ સંકલ્પી હિંસા. આરંભી, આરંભી એટલે ગ્રસ્તપણાનું જે આપણે કાર્ય કરીએ છીએ એમાં આપણને જે દોષ લાગે હિંસા થાય તેનું નામ આરંભી હિંસા. ઉદ્યોગીની હિંસા, વેપાર ધંધામાં, ખેતીવાડીમાં એમાં જે દોષ લાગે હિંસા થાય તે ઉદ્યોગીની. અને વિરોધીની હિંસા, વિરોધીની હિંસા એટલે કે જૈન ધર્મને બચાવવા, મુનિરાજને બચાવવા માટે જે કરવી પડે છે કેવી છે? વિરોધીની. એની ભાવના બીજાને મારવા નથી. સંકલ્પીમાં તો શું છે? બીજાને મારવાનું. આમાં શું છે? કોઈને, મુનિરાજને કે ધર્મને, એને સાધર્મીને બચાવવાનું. એ ચાર પ્રકારની હિંસા છે, અથવા દ્રવ્ય હિંસા ને ભાવ હિંસા. આરંભ એટલે આપણે ગ્રસ્તપણામાં ખાવા પીવામાં ને એવા બધા કરીએ છીએ ને, એ બધું આરંભની. હવે ચોથી ડાળમાં લક્ષણ સંગ્રહ, એની વ્યાખ્યાઓ બધી. અણુવ્રત, નિશ્ચય સમ્યક દર્શન સહિત ચારિત્ર ગુણની આંશિક શુદ્ધિ થવાથી અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાની કસાયોના અભાવપૂર્વક ઉત્પન્ન આત્માની શુદ્ધિ વિશેષને દેશ ચારિત્ર કહે છે. પાંચ પ્રકારના અણુવ્રત ક્યાં હોય છે? કે જ્યાં બે કસાયનો અભાવ, અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાને. અને ક્યારે હોય છે? નિશ્ચય સમ્યક દર્શન સહિત. સમ્યક દર્શન જો નથી તો એને ક્યારેય સાચી એને વ્રત અણુવ્રત કે હોતું નથી, સાચું એને શ્રાવકપણું જ હોતું નથી. જૈન ફેમિલીમાં એટલે શ્રાવક થઈ ગયા એમ નથી. નિશ્ચય સમ્યક દર્શન સહિત કેવો હોય છે? સ્થૂળ રૂપ, કારણ કે એનો પૂરેપૂરો ત્યાગ તો મુનિ દશામાં થાય છે. તો સ્થૂળ એક દેશ ત્યાગ હોય છે તેને અણુવ્રત કહેવામાં આવે છે. અતિચાર, વ્રતની અપેક્ષા રાખવા છતાં તેનો એક દેશ ભંગ થવો તે અતિચાર છે, થોડોક ભંગ થાય. અનાચારમાં તો સર્વથા ટોટલી ભંગ થાય. વ્રત તો રાખતા હોય પણ એમાં ક્યાંક દોષ લાગી જાય અલ્પ, તેનું નામ અતિચાર. અનધ્યવસાય, કાંઈક છે પણ શું છે તેના નિશ્ચય રહિત જ્ઞાનને અનધ્યવસાય કહે છે. There is something, કાંઈક છે એમ જ્યાં નક્કી ન કરી શકે, ડિસિશન ન લઈ શકે તેવી સ્થિતિને અનધ્યવસાય કહેવામાં આવે છે. નિશ્ચય રહિત, ડિસિશન રહિત જ્ઞાનને અનધ્યવસાય કહે છે. અનર્થ દંડ, પ્રયોજન વગરની મન વચન કાયા તરફની અશુભ પ્રવૃત્તિ, પર્પઝલેસ, જેમાં કાંઈ હેતુ હોય જ નહીં, પ્રયોજન ન હોય, કારણ વગર, જેને કહે ને કાંઈ પણ સંબંધ વગર, મન વચન કાયા તરફની અશુભ પ્રવૃત્તિ, પાપની પ્રવૃત્તિ, તેનું નામ અનર્થ દંડ કહે છે. અને અનર્થ દંડ વ્રત કે પ્રયોજન વગરની મન વચન કાયા તરફની અશુભ પ્રવૃત્તિનો ત્યાગ, એનો ત્યાગ કરવો, તેનું નામ વ્રત કહેવામાં આવે છે. અવધિ જ્ઞાન, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા પૂર્વક રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણનારું જ્ઞાન. આની પણ વાત ઘણી વાર આપણે થઈ ગઈ છે. અવધિ જ્ઞાન કોને જાણે? રૂપી પદાર્થોને જાણે, પણ કેવું જાણે? સ્પષ્ટ જાણે. પ્રત્યક્ષ શા માટે જાણે? કારણ કે કોઈનું અવલંબન નથી માટે તેને સ્પષ્ટ પ્રત્યક્ષ કહે છે. પણ એ અપૂર્ણ હોવાથી તેને એક દેશ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ઉપભોગ, વારંવાર ભોગવી શકાય તેવી વસ્તુ, આ વસ્ત્ર છે કે મકાન છે કે મોટર છે, એ બધું કેવું છે? વારંવાર યુઝમાં લઈ શકીએ ને, તો તેનું નામ ઉપભોગ કહીએ. ખાવા પીવાની વસ્તુ છે, કેવી છે? એક વાર જ ખવાય છે, બીજી વાર કદાચ ઉલટી થઈ તો પણ ખાતા નથી, તો તેને ભોગ કહેવાય છે. ગુણ, દ્રવ્યના આશ્રયે દ્રવ્યના બધા ભાગમાં અને તેની બધી હાલતમાં જે હંમેશા રહે, એ તો પણ વ્યાખ્યા આપણે શીખી ગયા છે. ગુણ કોને કહેવાય? દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ હાલતમાં જે રહે તેને ગુણ કહેવામાં આવે છે. પર્યાયમાં એનો ગુણ રહે છે, નિમિત્ત એ કાર્ય થતું નથી. ગુણ વ્રત, જો આપણે પ્રશ્ન થયો ને ગુણવ્રતની કોને કહેવાય? કે મૂળ અણુવ્રતો અને મૂળ ગુણોને પુષ્ટ કરનારું, એને સપોર્ટિંગ રોલ જે કરે ગુણવ્રતની, બધું શું કરે છે? જે પાંચ અણુવ્રત છે એને સપોર્ટિંગ કરી અને એને ટકાવી રાખે, અને મૂળ ગુણ આઠ મૂળ ગુણ નહીં છે ને, એને પુષ્ટ કરનારું, એને ટેકો આપે, એને સપોર્ટ આપે, એને વૃદ્ધિ કરે, એવા વ્રતને ગુણવ્રત કહે છે. પર એટલે આત્માથી જીવથી જુદી વસ્તુને પર એટલે ભિન્ન, બીજી વસ્તુ, અન્ય વસ્તુ. અને કોઈને માટે એક દ્રવ્યથી બીજું દ્રવ્ય એના માટે શું થઈ જાય છે? પર થઈ જાય, પરોક્ષ. પરોક્ષ કોને કહે છે? જે આંખથી દૂર હોય તેને પરોક્ષ કહેવામાં. તો ઇન્દ્રિય વગેરે પર વસ્તુ જેમાં નિમિત્ત માત્ર છે એવા જ્ઞાનને પરોક્ષ કહે છે. પરોક્ષ કોને કહે? જ્ઞેય કેવા છે? પ્રત્યક્ષ કે પરોક્ષ? જો એટલા માટે જ્ઞાનને પરોક્ષ શબ્દ વાપર્યો છે ને. ઇન્દ્રિય વગેરે પર વસ્તુ જેમાં નિમિત્ત છે વગેરે એટલે શું? એક્સેટ્રા એટલે એનો અર્થ શું? કોણ બીજા? ઇન્દ્રિય એટલે ભાઈ રંગ ને જાણવા તો ચક્ષુ ઈ જ હોય, પછી એમાં બીજું નિમિત્ત કોણ હોય? મન એમાં આવી જાય ઇન્દ્રિય ની અંદર. વગેરે માં શું લેશું આપણે? વગેરે એટલે એક્સેટ્રા છે, પણ એમાં શું લેશું? એ તો જ્ઞેય છે. ઇન્દ્રિય વગેરે પર વસ્તુ જેમાં નિમિત્ત છે, ચશ્મા, પ્રકાશ. જો ચક્ષુ ઇન્દ્રિય જાણવું હશે તો શું જશે? તો એ વગેરે માં આવે. ચશ્મા આવે, બારમાં પ્રકાશ આવે, વસ્તુ નજીક એના રેન્જમાં હોય. એ રીતે ઠંડી ગરમી ને બધા માટે પણ વસ્તુની નજીકતા ને બધું જોવે કે નહીં, તો તે બધું શું કહેવાય છે? તે એક્સ્ટ્રે વગેરે માં આવી જાય. ઇન્દ્રિયો તો છે અને પ્લસ એની સાથે જે નિમિત્ત હોય છે. તો પર વસ્તુ જેમાં નિમિત્ત છે, એટલે કે ચશ્મા છે, પ્રકાશ છે, એ બધી વસ્તુને એના નિમિત્તે જે જ્ઞાન થાય છે, જ્ઞાનને પરોક્ષ કહેવામાં આવે છે. પર વસ્તુ, ઇન્દ્રિય વગેરે પર વસ્તુ જેમાં નિમિત્ત છે, એવા જ્ઞાનને પરોક્ષ કહે છે. પ્રત્યક્ષ આત્માના આશ્રય થતું અતિન્દ્રિય જ્ઞાન. આત્માના આશ્રય અતિન્દ્રિય, કોઈની મદદ વગર, ઇન્દ્રિયોને પર વસ્તુની મદદ વગર આત્માનું જે જ્ઞાન થાય તેને અતિન્દ્રિય જ્ઞાન એટલે પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. પછી બીજો અર્થ કરે છે અક્ષ પ્રતિ. અક્ષ એટલે આત્મા અથવા જ્ઞાન, અને પ્રતિ એટલે એની સામે, નિકટમાં. પ્રતિ અક્ષ પ્રત્યક્ષની સંધિ છૂટી પાડે. આત્માના સંબંધમાં હોય એવા જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે. આત્માથી જ સીધું પ્રગટ થયેલું. આપણું જે ઇન્દ્રિય જ્ઞાન, પરોક્ષ જ્ઞાન કેવું છે? ઇન્દ્રિયના સંબંધ વાળું છે. અને આ કેવું છે? આત્માના સંબંધથી સીધું પ્રગટ થયું છે, તો તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ચોક્કસ આત્માને માટે તો પ્રત્યક્ષ જ છે ને, સ્વસંવેદન પ્રત્યક્ષ છે. પર્યાય ગુણોના વિશેષ કાર્યને પરિણામને પર્યાય કહેવામાં આવે છે. અને ભોગ, એક જ વાર ભોગવી શકાય તેવી વસ્તુને ભોગ કહે છે. મતિ જ્ઞાન. આ બધી વ્યાખ્યાઓ તો આપણે બધી પ્રશ્નોત્તર માળામાં ચાલી જ ગઈ છે. આમાં બે પ્રકારનું મતિ જ્ઞાન કરે છે, એક સામાન્ય પરલક્ષી હોય અને એક આત્માનું. પરાશ્રય બુદ્ધિ છોડીને દર્શન ઉપયોગ પૂર્વક સ્વસન્મુખતાથી પ્રગટ થવા વાળા નિજ આત્માના જ્ઞાનને મતિ જ્ઞાન કહેવામાં આવે છે. આત્માના આશ્રય એમાં ઇન્દ્રિયનું ને એનું લક્ષ છૂટી ગયું, પરાશ્રયપણું છૂટીને દર્શન પૂર્વક એ શું થાય છે? આત્માની સન્મુખ જે ઉપયોગ વળે છે તે જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે. ઇન્દ્રિય ને મન જેમાં નિમિત્ત છે એવા જ્ઞાન, આ બહિર્લક્ષી જ્ઞાનની વાત કરી, ઓલી આત્મ તરફ વળેલું, કે જે જ્ઞાનમાં ઇન્દ્રિય ને મન હોય તે જ્ઞાનને મતિ જ્ઞાન કહેવામાં આવે છે. મહાવ્રત, હિંસા વગેરે પાંચ પાપોનો સર્વથા મહાવ્રત. અણુવ્રત એટલે ઓછું એક દેશ, અને મહાવ્રતમાં સર્વથા ત્યાગ. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન અને વિતરાગ ચારિત્ર સહિત એકલા વ્યવહાર વ્રતના સ્વભાવને મહાવ્રત કહેલ નથી, પણ બાળ વ્રતને અજ્ઞાન વ્રત કહે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નથી તો મહાવ્રત ન હોય, પણ સ્વભાવરૂપ વ્રત હોય છે. મનપર્ય જ્ઞાન, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદાથી બીજાના મનમાં રહેલ સરળ અથવા ગુઢ રૂપી પદાર્થોને જાણવા વાળું જ્ઞાન. બીજાના મનમાં જે રૂપી પદાર્થ હોય એનો વિચાર ચાલતો હોય તે રૂપી પદાર્થને જાણે તેને મનપર્ય જ્ઞાન કહેવામાં આવે છે. પણ એની મર્યાદા હોય, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદાથી બીજાના મનમાં જે કોઈ રૂપી પદાર્થ હોય તેને જાણે તે જ્ઞાનને મનપર્ય જ્ઞાન કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન, જે ત્રણ કાળ અને ત્રણ લોક વર્તી સર્વ પદાર્થોને અનંત ધર્માત્મક સર્વ દ્રવ્ય ગુણ પર્યાયોને પ્રત્યેક સમયમાં દરેક સમયે યથાસ્થિત પરિપૂર્ણ રૂપે સ્પષ્ટ અને એક સાથે, આટલું બધું એને ખ્યાલ રહેવું જોઈએ. કેવળ જ્ઞાન જાણે છે એટલે કેમ જાણે છે? એક તો ત્રણ કાળ અને ત્રણ લોકને, બધા પદાર્થોને ક્યારે કેટલા સમય માટે જાણે? કેટલા સમય માટે? પ્રત્યેક સમય. એમને કે એક સમય જાણી લીધા પછી શું જાણવું, રિપીટ હવે શું કરવું? તો પ્રત્યેક સમયમાં યથાસ્થિત, યથાસ્થિત એટલે જેવા છે તેવા. આજે જેવી રીતે કેવળ જ્ઞાન જાણે તો શું જાણે? આજે શુક્રવાર છે, કાલે જાણે તો શું જાણે? કે આજે શનિવાર છે એમ જાણે, જેમ છે તેમ, દરેક સમયે જાણે જેમ છે તેમ. કેવી રીતે જાણે? પરિપૂર્ણ રૂપે, કે અધુરાશ આવે એમાં. કેવળના લોકાલોકનું કેવું કવરેજ કરે છે? પરિપૂર્ણ રૂપે, કાંઈ પણ બાકી રહી જાય નહીં. પાછું કેવું જાણે? સ્પષ્ટ. સ્પષ્ટ એટલે પ્રત્યક્ષ, કોઈના અવલંબન વગર, કોઈના હેલ્પ વગર સીધું જાણે. અને કેટલું જાણે? પેલા કોને જાણે? ભૂતકાળને કે ભવિષ્યને? પેલા કોને જાણે? એકી સાથે. પણ ક્રમ તો પડતો ને, પેલા ઉદ્વલોક તરફ નજર જાય, પછી મધ્યક, ને પછી એમ હોય ને, એક સમયમાં ત્રણ વખત પડે કે નહીં? એક તો કામ જાણવા માટે એવું ન પડે, પેલા ઉપર જોવે પછી વચ્ચે જોવે. સરસ, વેરી ગુડ. અને એક સાથે જાણે છે, એ જ્ઞાનને, કેવળ જ્ઞાનને જાણવામાં ક્રમ પડતા નથી. તો આપણું મર્યાદિત જ્ઞાન છે એટલે ઉપર જાણે ને આમ જાણે ક્રમ પડે છે ને આપણને, કારણ કે આપણું અધૂરું ઇન્દ્રિય જ્ઞાન છે, તો તેને કેવળ જ્ઞાન કહે છે. નીચે ફૂટનોટ છે, દ્રવ્ય ગુણ પર્યાયોને કેવળ જ્ઞાનની ભગવાન જાણે છે, પણ તેના અપેક્ષિત ધર્મોને જાણી શકતા નથી, એમ માનવું તે અસત્ય છે. ભગવાન ગુણોને તો જાણે, પણ નિત્ય, અનિત, એક અને કે બધાને ન જાણે તો તે અસત્ય છે. અને તે અનંતને અથવા માત્ર પોતાના આત્માને જાણે, પણ સર્વને ન જાણે, એ પણ ન્યાયથી વિરુદ્ધ છે. કોઈ આમ કહેતું હોય એને આપણે શું જવાબ દેવો? કે ભગવાન દ્રવ્ય ગુણ પર્યાયને તો જાણે, પણ અપેક્ષિત ધર્મોને ન જાણી શકે, એમ કોઈ કહેતો એને શું કહેવું? આ તું દોડાયો થઈને તને વધારે જ્ઞાન થઈ ગયું, ભગવાનનું તું જ્ઞાન ઓછું કે, અને તને ખબર પડી કે અનંત ધર્મો, અપેક્ષિત ધર્મ ક્યાં છે તને ખબર પડે, અને ભગવાનને ન ખબર પડે, એને શું કહેવું? બરોબર ને? એમ અહીંયા કહે છે. બીજું કહે છે, ભગવાન કોને જાણે? અનંતને ન જાણે, પણ સર્વને જાણે. તો તને સર્વને શું છે તો તને ખબર છે ને? તો ભગવાનને ખબર નથી ને સર્વ કોને કહેવાય? તને ખબર પડી ગઈ, આવું કોઈ હોઈ શકે જ નહીં. અને જો અધૂરું રહે તો એને સર્વજ્ઞ જ ન કહેવાય, કેવળ જ્ઞાન જ ન કહેવાય. કેવળ જ્ઞાન એટલે જ્ઞાન, 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 એમાં ક્યાંય પણ નથી ખબર, નથી જણાતું એવું ક્યાંય શબ્દ જ નથી. કેવળ જ્ઞાન, કેવળ એટલે ટોટલ, પૂરું જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન. એ જ્ઞાનમાં ખબર નથી, નથી જણાતું, નથી ખ્યાલમાં આવતું એવું એક શબ્દ પણ એમાં હોઈ શકે નહીં. પરોક્ષ જ છે, આપણી પાસે પ્રત્યક્ષ જ્ઞાન જ નથી. અને ફરીથી આપણે વાત શું કરી, કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ પરોક્ષ છે જ નહીં. પ્રત્યક્ષ પરોક્ષ કોણ છે? એ તો એક વ્યવહારની ભાષામાં આપણે વાપરીએ, ભાઈ મેં સીધે સીધું પ્રત્યક્ષ સામે જોયું હતું, એ બધી એક વ્યવહારની સ્થૂળ ભાષાઓ છે. કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ પરોક્ષ નથી. પ્રત્યક્ષ પરોક્ષ કોણ હોય છે? જ્ઞાનની પર્યાય પ્રત્યક્ષ પરોક્ષ હોય. અને એટલા માટે આપણે જે જે જાણીએ છીએ કેવું છે? બધું પરોક્ષ જ છે, કારણ કે ઇન્દ્રિય ને મનના નિમિત્તે. ઓલું તો એક વ્યવહાર પ્રત્યક્ષ તરીકે કહેવાય કે સામે છે, એક વ્યવહાર પ્રત્યક્ષ એમ કહેવા માત્ર છે. ખરેખર પ્રત્યક્ષ પરોક્ષ એ જ્ઞાનના ભેદ છે, જ્ઞેયના નહીં. કેવળ જ્ઞાનની ભગવાન ક્ષાયોપશમી જ્ઞાનવાળા જીવોની માફક અવગ્રહ, ઇહા, અવાય ને ધારણારૂપ ક્રમથી જાણતા નથી. આપણે જે જાણીએ છીએ કેવું થાય? અવગ્રહ, અવગ્રહ એટલે પકડવું, ઈહા, ઈહા એટલે પૃચ્છા થાય, વોટ ઇઝ. પેલા તો અવગ્રહ પકડે, કાંઈક છે, પછી શું છે એમ પ્રશ્ન થાય, પછી અવાય, અવાય એટલે નિર્ણય થઈ જાય, ઓહ આ તો આ જ છે. અને પછી જ્ઞાન કેવું થઈ જાય? ધારણા એટલે મેમરીમાં આવી જાય. કોઈ શિયાળાનો એકદમ દિવસ હોય, ફોગ એકદમ હોય, તો આપણને શું લાગે? કાંઈક છે, કાંઈક છે. તો એને આપણે શું કર્યું? અવગ્રહ. પછી ઈહા, શું છે? કે ભાઈ આ તો માણસ છે કે ઝાડનું ઠૂઠું છે, ઓલા કરતા કઈક હજી નજીક આવે. પછી અવગ્રહ, ના ના આ તો માણસ જ છે, જીવતો જાવતો માણસ, ઠૂઠું નથી. તો એ અવાય થઈ ગયું. અવાય થયા પછી જ્ઞાન શું થઈ જાય છે? ધારણામાં મેમરી. ભાઈ એ ઘરે જઈને કે ભાઈ મેં હમણાં ગયો તો ત્યાં એક જણ ઉભો હતો, અથવા આપણો આ જાણીતો. એ પછી તો આપણને તો એવો ક્રમ પડે છે, અવગ્રહ, ઈહા, અવાય ને ધારણા. પરંતુ કેવળી પરમાત્માને એવો કોઈ ક્રમ પડતો નથી. સર્વ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને યુગપદ એક સાથે જાણે છે એ રીતે તેમને બધું પ્રત્યક્ષ વર્તે છે. ભગવાનને કેવળી પરમાત્માને બધું જ એક સાથે જાણે છે, એમને એવો ક્રમ નથી, બધું પ્રત્યક્ષ છે. અતિ વિસ્તારથી બસ થાવ. કોણ કહે છે આવું? કોણ કહે છે આવું? આચાર્ય. ક્યાં આચાર્ય? દેવ અમૃતચંદ્રાચાર્ય દેવ પ્રવચન સરમાં કહે છે, ભાઈ હવે આવા કેવળ જ્ઞાનની મહિમા અમારે શું કેવું, બધા અધિક વિસ્તારથી હવે બસ થાવ. કેવળ જ્ઞાનની મહિમા તો અગમ ને અપાર છે. અતિ વિસ્તારથી બસ થાવ, અનિવારિત રોકી ન શકાય એવો અમર્યાદિત જેનો ફેલાવ છે, એવા પ્રકાશવાળું હોવાથી ક્ષય જ્ઞાન એટલે કેવળ જ્ઞાન અવશ્ય મેવ જરૂર. જો શબ્દો ક્યાં ચાર વાપરે છે? સર્વદા, સર્વત્ર, સર્વથા, સર્વને જાણે છે. સર્વદા, સર્વદા એટલે ઈ કાળ દેખાડ્યું. સર્વદા શબ્દ શું દેખાડે છે? ટાઈમ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. સર્વત્ર એ શું દેખાડે છે? ક્ષેત્ર, એરિયા દેખાડે છે, બધા એરિયાને. સર્વ કાળને દેખાડે છે, સર્વત્ર દેખાડે છે ક્ષેત્રને. સર્વથા, સર્વથા એટલે કોઈ પણ એંગલ, કોઈ પણ પ્રકારે. સર્વથા, સર્વથા એટલે કોઈ પણ પ્રકારે, કોઈ પણ એંગલથી. અને સર્વ કહેતા બધાને, બધાને એટલે દ્રવ્ય ગુણ પર્યાય બધાને એક સાથે. એ કેવળ જ્ઞાન જાણે ભાઈ, વધારે મહિમા ક્યાં સુધી કરવી? જે કોઈ આ મહિમા છે એ શેનો છે? કેવળ જ્ઞાન નો, કે એમાં પૂરું જણાણું. એટલે તો આપણને અહીંયા આવ્યું છે, નીચે નોંધ લખી, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનોપરિજ્ઞાન અને કેવળ જ્ઞાનથી સિદ્ધ થાય છે કે પ્રત્યેક ગ્રહમાં નિશ્ચિત અને ક્રમબદ્ધ પર્યાય થાય છે. આ ક્રમબદ્ધ પર્યાય તો ગુરુદેવસિંહનો બહુ એક ગમતો પ્રિય વિષય હતો ને, ઉપાદાન નિમિત્ત નિશ્ચય અને વ્યવહાર અને ક્રમબદ્ધ. શાસ્ત્રમાં ક્રમબદ્ધની વાત તો હતી, પણ ગુરુદેવસિંહ એને ઘણી રીતે મૌલિકતાથી એને કરીને આપણને બતાવ્યો છે. કોઈ પર્યાય નિશ્ચિત ક્રમબદ્ધ થાય છે, આડા અવળા થતા નથી. ટાઈમ થઈ ગયો છે, આપણે ખાલી વિપર્ય લઈ લે. વિપર્ય એટલે ઊંધું જ્ઞાન, વિપરીત જ્ઞાન. જેમ કે ચીપને ચાંદી જાણી અને ચાંદીને ચીપ જાણી. જ્ઞાનના ત્રણ દોષ હતા ને, અનધ્યવસાય, વિપર્ય અને સંશય. એમાં આપણને અનધ્યવસાય આવી ગયું. હવે આ વિપર્યની વાત કરે છે કે વિપર્ય એટલે વિપરીત જ્ઞાન. જે વસ્તુ જેવી છે તેનાથી ઊંધું જાણે, ચીપને ચાંદીને ચાંદીને ચીપલું જાણે, તે વિપર્ય છે. બીજું આપણે આગળ લેશું.